એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેમ આકાશ જેટલો જ વિશાળ છે અને આપણા પોતાના અસ્તિત્વ જેટલો જ ઊંડો પણ. આપણે ચર્ચા કરીશું ડોક્ટર ઓર ગ્રોરના પુસ્તક સુપરનોવા વિશે.
હા, અને આ વિષય છે ને એ ખાલી ખગોળશાસ્ત્રીઓ પૂરતો સીમિત નથી. સુપરનોવા એટલે કે તારાઓનું જે પ્રચંડ વિસ્ફોટક મૃત્યુ થાય છે એ ખરેખર તો આપણા બ્રહ્માંડની આખી વાર્તાનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે.
એમ
કઈ રીતે?
જો, આ ઘટનાઓને સમજવી એટલે એમ સમજવું કે આપણે ક્યાંથી આવ્યા છીએ. આપણા શરીરમાં જે તત્વો છે, કાર્બન, લોખંડ, ઓક્સિજન, એ ક્યાં બન્યા, અને આ જે અનંત જેવું બ્રહ્માંડ દેખાય છે એને આપણે માપીએ છીએ કેવી રીતે?
અચ્છા, એટલે આ બધું જોડાયેલું છે.
બિલકુલ, એ આપણા મૂળ સાથે અને એમ કહી શકાય કે બ્રહ્માંડના ભવિષ્ય સાથે પણ જોડાયેલી કડી છે. ખરેખર આ તો બહુ જ રોમાંચક વિષય લાગી ગયો છે. તો જેમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું છે ડોક્ટર ગ્રોર, એમના વિશે થોડું જાણીએ. એમની પૃષ્ઠભૂમિ શું છે અને એમનો દ્રષ્ટિકોણ કેમ ખાસ ગણાય?
ચોક્કસ. ડોક્ટર ઓર ગ્રોર એક જાણીતા ખગોળ ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વિજ્ઞાની છે. હાલ તેઓ યુકેની પોર્ટસમાઉથ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે અને ન્યુયોર્કનું જે પ્રખ્યાત અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી છે એની સાથે પણ સંકળાયેલા છે. એમણે પીએચડી કર્યું છે એસ્ટ્રોફિઝિક્સમાં અને છેલ્લા લગભગ માનો ને કે એક દાયકાથી પણ વધુ સમયથી તેઓ ખાસ કરીને સુપરનોવાના સંશોધનમાં જ ઊંડા ઉતરેલા છે.
ઓહ, એટલે કે એવું નથી કે ખાલી પુસ્તકો વાંચીને લખી દીધું, પણ એ પોતે આ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે.
એમની વિશેષતા જ છે, એ માત્ર સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી નથી પણ અવલોકનાત્મક ખગોળશાસ્ત્રના પણ નિષ્ણાત છે. એટલે કે એ આકાશમાં જે બની રહ્યું છે તેને જુએ છે, એનો અભ્યાસ કરે છે.
એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ છે.
હા, અને એ પણ અત્યાધુનિક સાધનો સાથે, જેમ કે પેલી વીરા સી રૂબિન ઓબ્ઝર્વેટરી છે એના LSST સર્વે જેવા મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. મતલબ કે સુપરનોવા જેવી ઘટનાઓ બને, એનો ડેટા આવે, એનું વિશ્લેષણ કરવાનું એમની પાસે સીધો અનુભવ છે. ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ જેને કહેવાય.
અને સાથે સાથે મેં સાંભળ્યું છે કે તેઓ વિજ્ઞાનને સરળ ભાષામાં સમજાવવામાં પણ માહેર છે.
હા, એ એમની બહુ મોટી ખૂબી છે, આટલા જટિલ વિષયને પણ સામાન્ય લોકો સમજી શકે એ રીતે રજૂ કરી શકે છે. જાણે કે શૈક્ષણિક સંશોધન અને સામાન્ય માણસની જિજ્ઞાસા વચ્ચેનો પુલ બાંધતા હોય.
સરસ. તો આ પુસ્તક સુપરનોવા, એનો મુખ્ય સંદેશ શું છે? ડોક્ટર ગ્રોર મૂર શું કહેવા માંગે છે આ પુસ્તકમાં?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને એ છે કે સુપરનોવા માત્ર આકાશમાં દેખાતા કોઈ અદ્ભુત ફટાકડા નથી, એનાથી ક્યાંય વધુ છે. એ તો બ્રહ્માંડના નિર્માણ અને પરિવર્તનના મૂળભૂત એન્જિન જેવા છે.
એન્જિન કઈ રીતે?
ગોર ભારપૂર્વક કહે છે કે આ જે વિસ્ફોટો થાય છે એ જ મુખ્ય રીત છે જેનાથી બ્રહ્માંડમાં ભારે તત્વો બને છે અને ફેલાય છે. અને આ ભારે તત્વો એટલે કયા? તો કે જે ગ્રહો બનાવવા, નવા તારાઓ બનાવવા અને છેવટે આપણા જેવા જીવનના નિર્માણ માટે એકદમ જરૂરી છે.
એક મિનિટ, એટલે તમે એમ કહેવા માંગો છો કે આપણા અસ્તિત્વ માટે જે કાચો માલ જોઈએ, જેમ કે કાર્બન, ઓક્સિજન, લોખંડ, એ બધું આ તારાઓના મૃત્યુમાંથી, આ વિસ્ફોટોમાંથી આવે છે? આ તો અદ્ભુત વાત કહેવાય.
બિલકુલ. પુસ્તક આ જ મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે. જીવન માટે જરૂરી તત્વો ક્યાંથી આવ્યા? અને બીજો પણ એક એટલો જ મહત્વનો પ્રશ્ન છે, આ વિશાળ બ્રહ્માંડના અંતર અને એના અંતિમ ભાગ્યને કેવી રીતે માપી શકીએ? અને અહીં જે મુખ્ય વાત, જે ઇન્સાઇટ મળે છે તે એ છે કે તારાઓના મૃત્યુનો અભ્યાસ આપણને ખાલી એમના અંત વિશે નથી કહેતો પણ બ્રહ્માંડના મૂળની આખી કથા સમજાવે છે. અને સાથે સાથે બ્રહ્માંડના જે મોટા રહસ્યો છે, જેમ કે પેલી ડાર્ક એનર્જી, એને ઉકેલવા માટેના માપદંડ એટલે કે સ્ટેન્ડર્ડ કેન્ડલ્સ પણ આ જ સુપરનોવા પૂરા પાડે છે.
માનવ અસ્તિત્વ સાથે એનો જે સંબંધ છે એ જોડવાનો પણ છે. તો આ કોના માટે લખાયું હશે? શું એકદમ વૈજ્ઞાનિકો માટે જ છે?
ના ના, એ મુખ્યત્વે તો સામાન્ય વાચકો, જેમને વિજ્ઞાનમાં રસ છે, વિદ્યાર્થીઓ અથવા તો બસ જેમને જાણવાની જિજ્ઞાસા છે એમના માટે છે. એટલે જ લેખન શૈલી એવી રાખી છે કે એકદમ સ્પષ્ટ અને સરળ લાગે.
એટલે અઘરા શબ્દો નહીં.
ગૌર, બને ત્યાં સુધી અઘરા ટેકનિકલ શબ્દો ટાળે છે, અને જો વાપરવા પડે તો સરળ ઉપમાઓ આપીને કે પછી થોડો ઐતિહાસિક સંદર્ભ આપીને સમજાવે છે, એટલે વાંચતી વખતે જાણે કોઈ વાર્તા સાંભળતા હોઈએ એવું લાગે.
સરસ. તો પુસ્તકની અંદરની સફર કેવી છે? મતલબ ક્યાંથી શરૂઆત થાય છે અને ક્યાં સુધી લઈ જાય છે?
પુસ્તક આપણને પહેલા તો પ્રાચીન સમયમાં લઈ જાય છે, જ્યારે લોકો આકાશમાં અચાનક કોઈ નવો તેજસ્વી તારો જુએ, જેને મહેમાન તારા કહેતા, અને આશ્ચર્ય પામતા.
હા, સાંભળ્યું છે એના વિશે.
ત્યાંથી શરૂઆત કરીને પુસ્તક આધુનિક યુગમાં આવે છે. સુપરનોવાનો વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કેવી રીતે થયું, એના અભ્યાસ માટે કેવા કેવા સાધનો વપરાય છે, મોટા ટેલિસ્કોપ, અવકાશમાં તરતી વેધશાળાઓ અને ન્યુટ્રીનો જેવા સૂક્ષ્મકણોને પકડતા ડિટેક્ટર સુધા, એ બધી વાત કરે છે.
અને વિસ્ફોટ થવાના કારણો, એના વિશે શું કહે છે?
હા, એ બહુ મહત્વનું છે. પુસ્તક બે મુખ્ય પ્રકારના સુપરનોવા વિસ્ફોટ કેવી રીતે થાય છે એની પાછળની આખી પદ્ધતિ સમજાવે છે. એક છે જ્યારે કોઈ બહુ મોટો તારો પોતાના જ ગુરુત્વાકર્ષણ હેઠળ ભાંગી પડે, એને કોર કોલેપ્સ કહે છે.
અને બીજો
પ્રકાર છે જ્યારે એક નાનો વૃદ્ધ તારો હોય, જેને વ્હાઇટ ડ્વાર્ફ્સ કહેવાય, એ પોતાના જોડીદાર તારામાંથી પદાર્થ ખેંચી ખેંચીને એટલો ભારે થઈ જાય કે પછી એમાં પરમાણુ વિસ્ફોટ થાય, એને થર્મોન્યુક્લિયર વિસ્ફોટ કહે છે.
અને આ વિસ્ફોટોથી જ પેલા તત્વો બને છે?
બરાબર. આ વિસ્ફોટો જ કાર્બન, ઓક્સિજન, લોખંડ જેવા જીવન માટે જરૂરી તત્વો બનાવે છે, અને પછી એમને આખા બ્રહ્માંડમાં ચારેક ઓર ફેલાવી દે છે. જાણે કે બ્રહ્માંડનું એક મોટું રિસાયક્લિંગ પ્લાન્ટ ચાલતું હોય.
અને પેલી બ્રહ્માંડ માપવાની વાત હતી, એ આની સાથે કેવી રીતે જોડાયેલી છે?
હા, એના પર પુસ્તકનો એક સારો એવો ભાગ છે જે બ્રહ્માંડ વિજ્ઞાન એટલે કે કોસ્મોલોજી પર છે. ખાસ કરીને જે બીજો પ્રકારનો વિસ્ફોટ છે, ટાઈપ 1A સુપરનોવા, એ હંમેશા લગભગ એક સરખી જ તેજસ્વીતાથી થાય છે. એટલે એનો ઉપયોગ બ્રહ્માંડમાં દૂર દૂરના અંતર માપવા માટે સ્ટાન્ડર્ડ કેન્ડલ એટલે કે એક માપદંડ તરીકે થાય છે. અને આ જ માપદંડનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પેલી મોટી શોધ કરી.
કઈ શોધ?
કે બ્રહ્માંડનું જે વિસ્તરણ થઈ રહ્યું છે એ ધીવું નથી પડી રહ્યું, પણ ઉલટાનું વધુને વધુ ઝડપી બની રહ્યું છે. અને એની પાછળ જવાબદાર છે પેલી રહસ્યમય ડાર્ક એનર્જી. આખી વાત સુપરનોવાના અભ્યાસથી જ સામે આવી. પુસ્તક છેલ્લે ભવિષ્યમાં સુપરનોવા સંશોધન ક્યાં જઈ રહ્યું છે એના પર પણ નજર નાખે છે.
બહુ સરસ. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. આખરે આ સુપરનોવા શું છે અને તારાઓ પોતે કેવી રીતે કામ કરે છે?
હા, પુસ્તકના શરૂઆતના પ્રકરણો આ જ પાયો નાખવાનું કામ કરે છે. સુપરનોવા એટલે શું? તો મૂળભૂત રીતે તારાનું અત્યંત હિંસક અને વિસ્ફોટક મૃત્યુ.
હિંસક મૃત્યુ?
હા, અને આ ઘટના એટલી પ્રચંડ હોય છે કે થોડા સમય માટે, અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી, એક સુપરનોવા એની આખી આકાશગંગા કરતાં પણ વધુ તેજસ્વી બની શકે છે અને અકલ્પનીય માત્રામાં ઊર્જા બહાર ફેંકે છે.
બાપરે.
પણ આ સમજવા માટે પહેલાં તારાઓ કેવી રીતે જીવે છે એ સમજવું પડે. તારાઓ શું છે? મોટાભાગે હાઇડ્રોજન અને હિલિયમના બનેલા વિરાટ ગોળાઓ છે, જેમના કેન્દ્રમાં પરમાણુ ભઠ્ઠી ચાલતી હોય છે.
પરમાણુ ભઠ્ઠી?
હા, ન્યુક્લિયર ફ્યુઝન. એના કેન્દ્રમાં બે મુખ્ય બળો કામ કરતા હોય છે. એક ગુરુત્વાકર્ષણ, જે બધું અંદરની તરફ ખેંચે છે, અને બીજું પેલી પરમાણુ પ્રક્રિયાઓથી જે ગરમી અને દબાણ પેદા થાય એ બહારની તરફ ધક્કો મારે છે.
એટલે ખેંચતાણ ચાલતી હોય.
બરાબર. જ્યાં સુધી આ બંને બળો વચ્ચે સંતુલન જળવાઈ રહે ત્યાં સુધી તારો સ્થિર રહે છે, પોતાના મુખ્ય ક્રમમાં જીવે છે.
અને તમે પહેલા કહ્યું હતું કે તારાનું દળ, એનું વજન બધું નક્કી કરે છે.
હા, એ બહુ મહત્વનું છે. તારાનું દળ જ એની આખી જિંદગી અને એનો અંત નક્કી કરે છે. આપણા સૂર્ય જેવા કે એનાથી નાના તારાઓ હોય, એમનું મૃત્યુ પ્રમાણમાં શાંતિથી થાય છે. એ ધીમે ધીમે ઠંડા પડીને સફેદ વામન બની જાય છે.
પણ મોટા તારા?
પણ જે તારાઓ સૂર્ય કરતાં લગભગ 8-10 ગણા કે તેથી પણ વધુ દળદાર હોય છે એમની વાત અલગ છે. એમના કેન્દ્રમાં દબાણ અને તાપમાન એટલા વધારે હોય છે કે તેઓ પોતાનું પરમાણુ બળતણ ખૂબ જ ઝડપથી વાપરી નાખે છે. એમનું જીવન ભવ્ય હોય પણ ટૂંકું હોય, અને એમનો અંત એ અત્યંત નાટકીય હોય છે, એટલે કે સુપરનોવા વિસ્ફોટ.
સમજાયો. હવે ઇતિહાસની વાત કરીએ. પહેલાના સમયમાં લોકો આ ઘટનાઓને કઈ રીતે જોતા હતા? શું આપણે હંમેશા જાણતા હતા કે આ તારાઓના વિસ્ફોટ છે?
ના ના, બિલકુલ નહીં. પુસ્તકનો બીજો અધ્યાય આખી ઐતિહાસિક સફર બહુ જ સરસ રીતે વર્ણવે છે. હજારો વર્ષોથી ખાસ કરીને ચીન અને અરબ દેશોના જે ખગોળશાસ્ત્રીઓ હતા એમણે આકાશમાં અચાનક દેખાતા તેજસ્વી મહેમાન તારાની નોંધ લીધેલી છે.
હા, પેલું 1054 AD વાળું ઉદાહરણ તમે આપ્યું હતું.
હા, એ સૌથી પ્રખ્યાત છે. ઈસવીસન 1054માં જે દેખાયો હતો એ આજે આપણે જાણીએ છીએ કે ક્રેબ નેબ્યુલા બનાવનાર સુપરનોવા હતો. પણ ત્યારે કોઈને ખબર નહોતી કે આ ખરેખર શું છે. બસ એક નવો તારો દેખાયો જે થોડા સમય પછી દેખાતો બંધ થઈ ગયો.
તો પછી વૈજ્ઞાનિક સમજ ક્યારે આવવાની શરૂ થઈ?
લાંબા સમય સુધી તો પેલો એરિસ્ટોટલનો વિચાર પ્રચલિત હતો કે પૃથ્વીની પહેલે પારનું આકાશ તો એકદમ સંપૂર્ણ છે, અપરિવર્તનશીલ છે, એમાં કંઈ નવું ન થઈ શકે. પણ પછી 16મી અને 17મી સદીમાં ટાઇકો બ્રાહે 1572માં અને જોહાન્સ કેપલર 1604માં જેવા યુરોપિયન ખગોળશાસ્ત્રીઓએ આવા નવા દેખાયેલા તારાઓનું બહુ ધ્યાનથી અવલોકન કર્યું. એમણે માપીને બતાવ્યું કે આ જે ફેરફાર દેખાય છે એ પૃથ્વીના વાતાવરણમાં નથી, પણ બહુ દૂર તારાઓની દુનિયામાં જ થઈ રહ્યો છે. આ એક બહુ મોટી વાત હતી જેણે પેલી જૂની અપરિવર્તનશીલ આકાશની માન્યતા તોડી નાખી.
પણ સુપરનોવા શબ્દ ક્યારે આવ્યો?
એ તો છેક 20મી સદીમાં. 1930ના દાયકામાં ફ્રિટ્ઝ ઝ્વિકી અને વોલ્ટર બાડે નામના બે વૈજ્ઞાનિકો હતા. એમણે આ અત્યંત તેજસ્વી વિસ્ફોટો માટે સુપરનોવા શબ્દ પ્રયોજ્યો. નોવા એટલે નવો. અને એમણે જ પહેલો સાચો વૈજ્ઞાનિક સિદ્ધાંત આપ્યો કે આ ઘટનાઓ મોટા તારાઓના કેન્દ્રના ભાંગી પડવા, કોર કોલેપ્સ સાથે સંકળાયેલી છે, અને એનાથી ન્યુટ્રોન સ્ટાર જેવા અતિ ગીચ પદાર્થો બની શકે છે. આ ખરેખર એક મોટી વૈજ્ઞાનિક ક્રાંતિ હતી.
વાહ, ખરેખર રસપ્રદ ઇતિહાસ છે. હવે આધુનિક સમયમાં આવીએ. આ સુપરનોવાના અલગ અલગ પ્રકારો કેવી રીતે પાડવામાં આવે છે અને વૈજ્ઞાનિકો આટલી દૂર બનેલી ઘટનાઓનો અભ્યાસ કરે છે કેવી રીતે?
હા, પુસ્તકના 3જા અને 4થા અધ્યાય આ જ મુદ્દા પર છે. સુપરનોવાને વર્ગીકૃત કરવાની મુખ્ય રીત છે સ્પેક્ટ્રોસ્કોપી.
સ્પેક્ટ્રોસ્કોપી એ શું છે?
એમાં સુપરનોવાથી જે પ્રકાશ આવે છે એને પ્રિઝમ જેવા સાધનમાંથી પસાર કરીને એના ઘટક રંગો અને રેખાઓમાં છૂટો પાડવામાં આવે છે. આ જે ભાત મળે છે એને સ્પેક્ટ્રમ કહેવાય. એ જાણે પ્રકાશની ફિંગરપ્રિન્ટ જેવું છે.
અચ્છા,
આ ફિંગરપ્રિન્ટ પરથી ખબર પડે કે વિસ્ફોટના સમયે કયા રાસાયણિક તત્વો હાજર હતા અથવા તો ગેરહાજર હતા. એના આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ટાઇપ 1, જેમના સ્પેક્ટ્રમમાં હાઇડ્રોજનની રેખાઓ દેખાતી નથી, અને ટાઇપ 2, જેમના સ્પેક્ટ્રમમાં હાઇડ્રોજન સ્પષ્ટ દેખાય છે.
અને આ મુખ્ય પ્રકારોની અંદર પણ બીજા પેટા પ્રકારો હશે, ખરું ને?
હા, બરાબર. જેમ કે ટાઇપ IMાં પણ IA, IB, IC એવા પેટા પ્રકાર છે. ટાઇપ 2, ટાઇપ IB અને ટાઇપ IC આ ત્રણેય સામાન્ય રીતે મોટા તારાઓના કોર કોલેપ્સથી થાય છે. પણ જે ટાઇપ IA છે એ પેલી બીજી રીતે, એટલે કે સફેદ વામનના વિસ્ફોટથી થાય છે. એટલે એમની પાછળની ભૌતિક પ્રક્રિયા અને એમના મૂળ તારા પણ અલગ અલગ હોય છે.
અને પેલું લાઇટ કર્વ તમે કહેતા હતા?
હા, લાઇટ કર્વ પણ એક મહત્વનું સાધન છે. લાઇટ કર્વ એટલે શું? સમય જતાં સુપરનોવાની તેજસ્વીતા કેવી રીતે બદલાય છે, પહેલાં વધે છે પછી ધીમે ધીમે ઘટે છે, એનો ગ્રાફ. દરેક પ્રકારના સુપરનોવાનો આ ચમકવાનો અને ઝાંખા પડવાનો ગ્રાફ અલગ અલગ આકારનો હોય છે. એના પરથી પણ સુપરનોવાનો પ્રકાર ઓળખવામાં મદદ મળે છે.
અને અભ્યાસ કરવા માટેના સાધનો?
ઓહ, સાધનો તો હવે ઘણા છે. જમીન પર ગોઠવેલા મોટા મોટા ટેલિસ્કોપ છે, અવકાશમાં તરતા ટેલિસ્કોપ છે જેમ કે હબલ સ્પેસ ટેલિસ્કોપ. અને આ ટેલિસ્કોપ ખાલી આપણે જે પ્રકાશ જોઈ શકીએ છીએ, દ્રશ્યમાન પ્રકાશ, એ જ નથી જોતા. એ રેડિયો તરંગો, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા કિરણો એમ પ્રકાશના આખા પટ્ટાનો અભ્યાસ કરે છે.
એટલે બધી જ રીતે જોવામાં આવે છે.
હા, અને હવે તો ટ્રાન્ઝિયન્ટ એસ્ટ્રોનોમીનો જમાનો છે. એટલે કે આકાશમાં જે ઝડપથી બદલાતી ઘટનાઓ છે એને પકડવા માટે ખાસ સ્વયંસંચાલિત સર્વેક્ષણો થાય છે. રોબોટિક ટેલિસ્કોપ આખી રાત આકાશને સ્કેન કરતા રહે છે અને જેવો કોઈ નવો સુપરનોવા દેખાય કે તરત જ બીજા ટેલિસ્કોપને જાણ કરે છે.
અને પેલું મલ્ટી મેસેન્જર શું છે?
એ તો હજી પણ નવું અને રોમાંચક ક્ષેત્ર છે. મલ્ટી મેસેન્જર એસ્ટ્રોનોમી એટલે શું? કે આપણે સુપરનોવા જેવી ઘટનાને ખાલી પ્રકાશથી જ નથી સમજતા, પણ એમાંથી આવતા બીજા સંદેશવાહકો, મેસેન્જર્સને પણ પકડીએ છીએ. જેમ કે ન્યુટ્રીનો, જે અતિ સૂક્ષ્મ કણ છે, અને વિસ્ફોટના કેન્દ્રમાંથી સીધા બહાર નીકળી આવે છે. એસએન 1987 એ નામના સુપરનોવામાંથી ન્યુટ્રીનો પકડાયા હતા અને હવે તો ગુરુત્વાકર્ષણ તરંગો પણ. આ બધી માહિતીને ભેગી કરીને વિસ્ફોટનું વધુ સંપૂર્ણ ચિત્ર મળે છે.
વાહ, ખરેખર અદ્ભુત ટેકનોલોજી છે. ચાલો હવે પેલી બે મુખ્ય વિસ્ફોટની પદ્ધતિઓ પર ફરી આવીએ. પહેલા કોર કોલેપ્સ વિશે વાત કરીએ, જે ટાઈપ 2 આઈબી આઈસી સુપરનોવા બનાવે છે. તમે કહ્યું કે એ મોટા તારાઓમાં થાય છે.
હા, પુસ્તકનું પાંચમું પ્રકરણ આને બહુ વિગતવાર સમજાવે છે. જે તારાઓનું દળ સૂર્ય કરતાં ઓછામાં ઓછું 8 ગણું વધારે હોય, એમના કેન્દ્રમાં પરમાણુ સંલયનની પ્રક્રિયા એક પછી એક ચાલતી રહે છે. જાણે ડુંગળીના પળ હોય ને એમ.
ડુંગળીના પળ?
હા, સૌથી અંદરના ભાગમાં માનો કે હાઇડ્રોજન બળીને હિલિયમ બને, એની ઉપરના પળમાં હિલિયમ બળીને કાર્બન બને, પછી કાર્બનમાંથી ઓક્સિજન, નિયોન, સિલિકોન, એમ કરતા કરતા છેક લોખંડ બને ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે.
લોખંડ છેલ્લું?
હા, કારણ કે લોખંડ એવું તત્વ છે જેના પરમાણુઓ સૌથી વધુ સ્થિર છે. એનું આગળ સંલયન કરીને એનાથી ભારે તત્વ બનાવો તો ઊર્જા પેદા થવાને બદલે ઉલટાની વપરાઈ જાય. એટલે જેવું તારાના કેન્દ્રમાં લોખંડનો ગર્ભ બને એટલે પરમાણુ ભઠ્ઠી બંધ, કેન્દ્રમાંથી બહારની તરફ જે ઊર્જાનો ધક્કો લાગતો હતો એ અટકી જાય છે. હવે કોણ બચ્યું? ફક્ત ગુરુત્વાકર્ષણ.
ઓહ, અને ગુરુત્વાકર્ષણ તો બધું અંદર ખેંચે.
બરાબર, એટલે તારાનો જે લોખંડનો બનેલો કેન્દ્રભાગ છે એ પોતાના જ પ્રચંડ વજન હેઠળ, કલ્પના કરો, સેકન્ડના અમુક ભાગમાં જ અંદરની તરફ ધબાયનમ થઈ જાય છે. કોલેપ્સ. એ એટલો બધો સંકોચાય છે કે એના પરમાણુઓ પણ તૂટી જાય છે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન ભેગા મળીને ન્યુટ્રોન બની જાય છે. કેન્દ્ર એક અત્યંત ગીચ ન્યુટ્રોનનો ગોળો બની જાય છે.
અને પછી
અત્યંત શક્તિશાળી આઘાત તરંગ શોકવેવ પેદા કરે છે. આ શોકવેવ બહારની તરફ ધસી જાય છે અને તારાના જે બાકીના બહારના પળોરો છે એમને ફાડીને અતિ તેજ ગતિએ અવકાશમાં ફેંકી દે છે. બસ આ જ છે કોર કોલેપ્સ સુપરનોવા વિસ્ફોટ.
અને પાછળ શું બચે?
પાછળ પેલો અત્યંત ગીચ ન્યુટ્રોનનો ગોળો બચે, જેને આપણે ન્યુટ્રોન તારો કહીએ છીએ. અથવા જો મૂળ તારો ખૂબ જ મોટો હોય તો ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ હોય કે ન્યુટ્રોન તારો પણ ન ટકી શકે અને બધું જ એક બિંદુમાં સમાઈ જાય, એટલે કે બ્લેક હોલ બને.
વાહ, આ તો ખરેખર સમજવા જેવી પ્રક્રિયા છે. અને હવે પેલી બીજી પદ્ધતિ, ટાઈપ આઈએ સુપરનોવા, જે સફેદ વામન તારાનો વિસ્ફોટ છે, એ કેવી રીતે થાય છે?
હા, એની વાત પ્રકરણ 6માં છે. આ સામાન્ય રીતે એક બાઇનરી સિસ્ટમમાં થાય છે, એટલે કે એવી સિસ્ટમ જ્યાં બે તારાઓ એકબીજાની આસપાસ પરિભ્રમણ કરતા હોય.
જોડિયા તારા જેવું?
હા, એવું કહી શકાય. આ બેમાંથી એક તારો સફેદ વામન હોય. સફેદ વામન એટલે શું? સૂર્ય જેવા તારાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના કેન્દ્રનો જે ગરમ ગીચ ભાગ બચે એ. એમાં હવે પરમાણુ પ્રક્રિયાઓ નથી થતી હોતી.
ઠીક છે.
હવે જો એનો સાથી તારો, જે કદાચ સામાન્ય તારો હોય અથવા તો મોટો લાલ દાનવ રેડ જાયન્ટ બની ગયો હોય, એ પૂરતો નજીક હોય તો સફેદ વામનનું ગુરુત્વાકર્ષણ બહુ શક્તિશાળી હોય છે. એ પોતાના સાથી તારાના બહારના પડમાંથી વાયુ, મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ, ખેંચવાનું શરૂ કરે છે. જાણે એના પર પદાર્થનો વરસાદ વરસતો હોય.
અને એનાથી સફેદ વામનનું વજન વધતું જાય.
બરાબર. જેમ જેમ એ સાથી તારામાંથી પદાર્થ ખેંચતો જાય છે તેમ તેમ એનું દળ વધતું જાય છે. એ વધુને વધુ ભારે થતો જાય છે. હવે સફેદ વામન માટે એક મર્યાદા છે, એક લિમિટ છે કે એ કેટલું દળ સહન કરી શકે. આ મર્યાદા ભારતીય વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી ચંદ્રશેખર મર્યાદા કહેવાય છે, જે લગભગ સૂર્યના દળ કરતાં 1.4 ગણી છે.
એટલે 1.4 ગણા વજન સુધી પહોંચે પછી
જેઓ એ પદાર્થ ખેંચી ખેંચીને આ 1.4 સૌર દળની મર્યાદા સુધી પહોંચે છે કે તરત જ એના કેન્દ્રમાં દબાણ અને તાપમાન અચાનક એટલા બધા વધી જાય છે કે એના મુખ્ય ઘટક કાર્બનનું અનિયંત્રિત રીતે ધડાકાભેર પરમાણુ સંલયન શરૂ થઈ જાય છે. આ આખા તારામાં એકસાથે ફેલાય છે. આ એક પ્રચંડ પરમાણુ બોમ્બ જેવો વિસ્ફોટ છે, થર્મોન્યુક્લિયર એક્સપ્લોઝન. અને એ એટલો ભયંકર હોય છે કે આખા સફેદ વામનને ચીથરે હાલ કરી નાખે છે. એમાં પાછળ કશું જ બચતું નથી. નો રેમનન્ટ.
ઓહો, એટલે કોર કોલેપ્સમાં ન્યુટ્રોન તારો કે બ્લેક હોલ બચે, પણ આમાં કશું નહીં.
હા, આમાં આખો તારો જુડી જાય છે.
તો આ ટાઈપ આઈએની પેલી ખાસ વાત શું છે જેના કારણે તે બ્રહ્માંડ માપવામાં ઉપયોગી બને છે?
સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્ફોટ હંમેશા લગભગ એક જ સરખા દળ પર પેલી ચંદ્રશેખર મર્યાદા પર ટ્રિગર થાય છે. આનો અર્થ એ થયો કે ભલે એ બ્રહ્માંડમાં ગમે ત્યાં થાય, એ હંમેશા લગભગ એક સમાન પ્રમાણમાં જ ઊર્જા અને પ્રકાશ છોડશે. એમની જે કુદરતી આંતરિક તેજસ્વીતા છે એ લગભગ સરખી જ હોય છે.
અચ્છા.
અને આ જ ગુણધર્મ એમને સ્ટાન્ડર્ડ કેન્ડલ બનાવે છે. સ્ટાન્ડર્ડ કેન્ડલ એટલે એક એવી વસ્તુ જેની સાચી તેજસ્વીતા આપણને ખબર હોય. હવે જો તમને ખબર હોય કે 100 વોટનો બલ્બ ખરેખર કેટલો તેજસ્વી હોય, તો એ દૂરથી કેટલો ઝાંખો દેખાય છે એના પરથી તમે અંદાજ લગાવી શકો કે એ કેટલો દૂર છે. બસ, ટાઈપ આઈએ સુપરનોવા બ્રહ્માંડના આવા સ્ટાન્ડર્ડ બલ્બ્સ છે.
સમજાયું, બહુ સરસ રીતે સમજાવ્યું. તો હવે વિસ્ફોટ થઈ ગયો એ પછી શું થાય છે? સુપરનોવાના જે અવશેષો બચે છે અને બ્રહ્માંડમાં એમની ભૂમિકા શું છે એના વિશે પુસ્તક શું કહે છે?
હા, પ્રકરણ 7 અને 9 આની ચર્ચા કરે છે. જેમ આપણે વાત કરી, કોર કોલેપ્સ સુપરનોવા પાછળ ન્યુટ્રોન તારા કે બ્લેક હોલ છોડી જાય છે, પણ એ સિવાય વિસ્ફોટથી જે ગરમ ગેસ, ધૂળ અને તત્વોનો વિશાળ વાદળ અવકાશમાં ફેલાય છે એને સુપરનોવા રેમનન્ટ કહેવાય છે.
પેલું ક્રેબ નેબ્યુલા જેવું.
બરાબર. ક્રેબ નેબ્યુલા એ 1054 AD સુપરનોવાનો અવશેષ જ છે. આ અવશેષો હજારો વર્ષો સુધી વિસ્તરતા રહે છે, ચમકતા રહે છે, અને એમાંથી એક્સરે જેવા કિરણો પણ નીકળે છે. ખગોળશાસ્ત્રીઓ માટે તો આ બ્રહ્માંડની કુદરતી પ્રયોગશાળાઓ છે જ્યાં અતિ ઉચ્ચ ઊર્જા અને ચુંબકીય ક્ષેત્રોનો અભ્યાસ કરી શકાય છે.
અને પેલી તત્વોના નિર્માણની વાત, કોસ્મિક આલ્કેમી, બ્રહ્માંડીય રસાયણવિદ્યા.
હા, આ સુપરનોવાનો કદાચ સૌથી મોટો અને સૌથી મહત્વનો ફાળો છે. જુઓ, સામાન્ય તારાઓ એમના જીવનકાળ દરમિયાન હાઇડ્રોજન અને હિલિયમમાંથી કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સિલિકોન એમ લોખંડ સુધીના તત્વો બનાવી શકે છે. પણ લોખંડથી ભારે તત્વો બનાવવા માટે જે ઊર્જા અને ન્યુટ્રોનની જરૂર પડે એ સામાન્ય તારામાં નથી હોતી. એના માટે સુપરનોવા વિસ્ફોટ જેવી અત્યંત ઊર્જાવાન, અત્યંત ગરમ અને ન્યુટ્રોનથી ભરપૂર પરિસ્થિતિ જોઈએ. આ વિસ્ફોટ દરમિયાન જ પ્રચંડ તાપમાન અને દબાણ હેઠળ વિસ્ફોટક ન્યુક્લિયોસિન્થેસિસ અને રેપિડ ન્યુટ્રોન કેપ્ચર આર પ્રોસેસ જેવી પ્રક્રિયાઓ દ્વારા લોખંડ કરતા ભારે તત્વો બને છે, જેમ કે સોનું, ચાંદી, પ્લેટિનમ, સીસું, યુરેનિયમ, આ બધું.
એટલે સોનું પણ સુપરનોવામાં બને છે?
હા, પૃથ્વી પર જે સોનું છે એ અબજો વર્ષો પહેલાં કોઈક સુપરનોવા વિસ્ફોટમાં બન્યું હશે. સુપરનોવા ખાલી આ ભારે તત્વો બનાવે જ નહીં, પણ એમને અને તારામાં પહેલેથી બનેલા કાર્બન, ઓક્સિજન, લોખંડ વગેરેને પણ દૂર દૂર સુધી આંતરતારકીય અવકાશમાં, ઇન્ટરસ્ટેલર સ્પેસમાં ફેંકી દે છે.
અને ત્યાંથી પછી એ નવી વસ્તુઓ બનાવવામાં વપરાય, જાણે રીસાયક્લિંગ.
એકદમ સાચું. આજે ફેંકાયેલા નવા બનેલા તત્વોથી સમૃદ્ધ થયેલા વાયુ અને ધૂળના વાદળો છે એ જ ધીમે ધીમે ગુરુત્વાકર્ષણને કારણે ભેગા મળીને લાખો કરોડો વર્ષો પછી નવા તારાઓ અને એમની આસપાસ ફરતા ગ્રહો બનાવે છે. આપણી સૂર્યમાળા અને પૃથ્વી પણ આવા જ કોઈ પ્રાચીન સુપરનોવાના અવશેષોમાંથી બન્યા છે.
એટલે જ પેલું વાક્ય આવે છે.
હા, એટલે જ ખગોળશાસ્ત્રીઓ કહે છે અને ગ્રોર પુસ્તકમાં ખૂબ ભાર મૂકીને કહે છે, આપણે સૌ તારાઓરી ધૂળના બનેલા છીએ, પણ વધુ ચોક્કસ કહીએ તો આપણે સુપરનોવા ધૂળના બનેલા છીએ. આપણા હાડકામાં જે કેલ્શિયમ છે, આપણા લોહીમાં જે લોખંડ છે, આપણે જે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, આ બધું જ દરેક અણુ અબજો વર્ષો પહેલાં કોઈક દૂરના તારાની પરમાણુ ભઠ્ઠીમાં ઘડાયું હતું અને એના વિસ્ફોટક મૃત્યુ દ્વારા આખા બ્રહ્માંડમાં વિખેરાયું હતું.
આ જોડાણ તો ખરેખર અકલ્પનીય છે. આપણે ખરેખર બ્રહ્માંડની આ મહાન ઘટનાઓ સાથે સીધા જ જોડાયેલા છીએ. અદ્ભુત. હવે બ્રહ્માંડ વિજ્ઞાન તરફ વળીએ. પેલી ડાર્ક એનર્જીની જે શોધ થઈ એમાં સુપરનોવાનો ફાળો શું રહ્યો એ વાર્તા પણ રસપ્રદ હશે.
હા, પ્રકરણ 8 આખી રોમાંચક વાર્તા કહે છે. આપણે હમણાં જ વાત કરી કે ટાઈપ આઈએ સુપરનોવા સ્ટાન્ડર્ડ કેન્ડલ તરીકે કામ કરે છે, કારણ કે એમની આંતરિક તેજસ્વીતા લગભગ સરખી હોય છે. તો 1990ના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકોના બે અલગ અલગ જૂથોએ વિચાર્યું કે આ સ્ટાન્ડર્ડ કેન્ડલનો ઉપયોગ કરીને બ્રહ્માંડના વિસ્તરણનો દર ભૂતકાળમાં કેવો હતો એ માપીએ.
એ વખતે શું ધારણા હતી?
સામાન્ય ધારણા એવી હતી કે બ્રહ્માંડમાં જે પદાર્થ છે તારાઓ, ગેલેક્સીઓ, ડાર્ક મેટર વગેરે, એના ગુરુત્વાકર્ષણને કારણે બ્રહ્માંડનું વિસ્તરણ ધીમે ધીમે ધીમું પડી રહ્યું હોવું જોઈએ. જેમ તમે કોઈ પથ્થર ઉપર ફેંકો તો ગુરુત્વાકર્ષણ એને પાછો ખેંચે અને એની ગતિ ધીમી પડે, એવું જ કંઈક.
બરાબર.
તો આ બંને ટીમોએ ખૂબ દૂર રહેલા ટાઇપાઈએ સુપરનોવા શોધ્યા અને એમની તેજસ્વીતા માપી, જેથી તેઓ કેટલા દૂર છે અને એમનો વેગ કેટલો છે એ જાણી શકાય.
પણ જે પરિણામો મળ્યા એણે સૌને ચોંકાવી દીધા.
શું મળ્યું એવું?
એમણે જોયું કે જે ખૂબ દૂરના સુપરનોવા હતા એ એમની ગતિના આધારે જેટલા તેજસ્વી દેખાવા જોઈએ એના કરતાં વધુ ઝાંખા દેખાઈ રહ્યા હતા. વધુ ઝાંખા, એનો શું મતલબ?
એનો એક જ મતલબ નીકળી શકે કે એ સુપરનોવા આપણે ધાર્યા હતા એના કરતાં પણ વધુ દૂર હતા, અને જો એ વધુ દૂર હોય તો એનો અર્થ એ થયો કે બ્રહ્માંડ ત્યાં સુધી પહોંચવા માટે ધાર્યા કરતાં વધુ ઝડપથી વિસ્તર્યું હોવું જોઈએ. ટૂંકમાં, બ્રહ્માંડનું વિસ્તરણ ધીમું પડવાને બદલે છેલ્લા લગભગ 5-6 અબજ વર્ષોથી ઉલટાનું ઝડપી બની રહ્યું છે, પ્રવેગિત થઈ રહ્યું છે.
આ તો સાવ અણધાર્યું કહેવાય.
બિલકુલ, આ એકદમ મોટી અને અણધારી શોધ હતી. અને આ જે પ્રવેગિત વિસ્તરણ થઈ રહ્યું છે એની પાછળ જે અજ્ઞાત કારણ જવાબદાર છે, જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરીને બ્રહ્માંડને વધુ ને વધુ ફૂલાવી રહ્યું છે, એને જ ડાર્ક એનર્જી નામ આપવામાં આવ્યું. આ એક રહસ્યમય વિકર્ષણ પેદા કરતું બળ છે જે આજે બ્રહ્માંડની કુલ ઉર્જા દળના લગભગ 70% જેટલું છે.
અને આ શોધ માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો ખરો ને?
હા, આ શોધ કરનાર 3 મુખ્ય વૈજ્ઞાનિકો સોલ પર્લમટર, બ્રાયન શ્મિટ અને એડમ રીસને 2011માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું. અને આ બધું શક્ય બન્યું સુપરનોવાના, ખાસ કરીને ટાઈપ આઈ સુપરનોવાના અભ્યાસને કારણે.
અદ્ભુત. તો સુપરનોવા ખાલી તત્વો જ નથી બનાવતા પણ બ્રહ્માંડના ભવિષ્યને સમજવામાં પણ મદદ કરે છે. તો હવે ભવિષ્યમાં સુપરનોવા સંશોધન કઈ દિશામાં જઈ રહ્યું છે? હજુ કયા રહસ્યો ઉકેલવાના બાકી છે?
પુસ્તકનો જે અંતિમ અધ્યાય છે એ આ ભવિષ્ય તરફ જ જુએ છે. ટેકનોલોજી સતત વિકસી રહી છે. હવે વેરાસી રૂબિન ઓબ્ઝર્વેટરી જેવી નવી અત્યંત શક્તિશાળી ટેલિસ્કોપ આવી રહી છે, જે ચાલુ થશે ત્યારે દર વર્ષે લાખોની સંખ્યામાં નવા સુપરનોવા શોધશે એવી અપેક્ષા છે.
લાખો?
હા, આટલો મોટો ડેટા સેટ મળશે એટલે આપણે ડાર્ક એનર્જીના સ્વભાવ વિશે વધુ ચોકસાઈથી જાણી શકીશું. તારાઓ કેવી રીતે મૃત્યુ પામે છે એની વિવિધતા વિશે વધુ સમજી શકીશું. સાથે સાથે ગુરુત્વાકર્ષણ તરંગોના ડિટેક્ટર પણ વધુને વધુ સંવેદનશીલ બની રહ્યા છે. કદાચ ભવિષ્યમાં આપણે કોર કોલેપ્સ સુપરનોવાના કેન્દ્રમાંથી આવતા ગુરુત્વાકર્ષણ તરંગો પકડી શકીએ. ન્યુટ્રિનો એસ્ટ્રોનોમી પણ વિકસી રહી છે.
અને કયા પ્રશ્નોના જવાબ હજુ શોધવાના બાકી છે?
હજુ પણ ઘણા મોટા પ્રશ્નો છે, જેમ કે ટાઈપ આઈ એ સુપરનોવા બરાબર કયા પ્રકારની બાઇનરી સિસ્ટમમાંથી આવે છે? શું એ હંમેશા સફેદ વામન અને સામાન્ય તારાની જોડી હોય છે, કે પછી બે સફેદ વામનના ટકરાવાથી પણ થાય છે? એ હજુ સ્પષ્ટ નથી. પછી કોર કોલેપ્સ વિસ્ફોટની જે ચોક્કસ પદ્ધતિ છે, પેલો શોકવેવ કેવી રીતે સફળતાપૂર્વક તારાને ફાડે છે, એમાં ન્યુટ્રિનોનું શું રોલ છે, એની બધી જટિલતાઓ હજુ પૂરી સમજણમાં નથી આવી. ન્યુટ્રોન તારો બનશે કે બ્લેક હોલ, એ શેના પર આધાર રાખે છે? આ બધા જવાબો ભવિષ્યના સંશોધનો અને મલ્ટી મેસેન્જર અવલોકનો આપશે એવી આશા છે.
ચોક્કસ. તો આખા પુસ્તકમાંથી અને આપણી ચર્ચામાંથી જો મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકાય જે આપણને યાદ રાખવા જેવા હોય?
મને લાગે છે કે 4 મુખ્ય સંદેશાઓ સ્પષ્ટપણે ઉભરી આવે છે. પહેલો અને કદાચ સૌથી પ્રભાવશાળી છે આપણો બ્રહ્માંડીય સંબંધ અથવા વંશ. આપણે ખાલી પૃથ્વી પરના જીવો નથી પણ શાબ્દિક રીતે સુપરનોવા ધૂળના બનેલા છીએ. આ સમજ આપણને આપણા અસ્તિત્વને એક બહુ મોટા બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપણા મૂળ આકાશમાં છે.
સાચી વાત છે. બીજો મુદ્દો કદાચ એ છે કે વિનાશમાંથી સર્જન થાય છે, અથવા કહો કે નવીનીકરણ. સુપરનોવા એ તારાનો હિંસક અંત છે, એમાં કોઈ શંકા નથી. પણ એ જ હિંસક અંત નવા જીવન માટે, નવા તારા, નવા ગ્રહો અને છેવટે આપણા જેવા જીવન માટે જરૂરી કાચો માલ અને પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ બ્રહ્માંડનું એક ચક્ર છે. જાણે પ્રકૃતિમાં આપણે જીવન મૃત્યુનું ચક્ર જોઈએ છે એવું જ કંઈક.
ત્રીજો મહત્વનો સંદેશ છે સુપરનોવા બ્રહ્માંડના માપદંડ અને દીવાદાંડી પરીકે, ખાસ કરીને ટાઈપ આઈ એ સુપરનોવા. એમની જે અનુમાનિત તેજસ્વીતા છે એ આપણને બ્રહ્માંડના છેડા સુધી જોવા અને એના વિસ્તરણને માપવાની, એના ભવિષ્યને સમજવાની અનોખી ક્ષમતા આપે છે. આ ખરેખર માનવ બુદ્ધિ અને વૈજ્ઞાનિક પદ્ધતિની શક્તિ દર્શાવે છે કે કેવી રીતે આપણે કુદરતી ઘટનાઓનો જ ઉપયોગ કરીને બ્રહ્માંડના મોટા રહસ્યો ઉકેલવા માટે સાધનો વિકસાવીએ છીએ.
અને ચોથો મુદ્દો મને લાગે છે કે વૈજ્ઞાનિક સમજનો ક્રમિક વિકાસ છે. પુસ્તક બહુ સરસ રીતે બતાવે છે કે કેવી રીતે પ્રાચીન સમયના લોકોના મહેમાન તારા પ્રત્યેના આશ્ચર્ય અને કુતૂહલથી શરૂ કરીને સદીઓના ધીરજપૂર્વકના અવલોકનો, નવા સિદ્ધાંતોના વિકાસ અને ટેકનોલોજીની પ્રગતિ દ્વારા આપણે સુપરનોવા વિશે આટલું ઊંડાણપૂર્વક જાણી શક્યા છીએ. આખી વૈજ્ઞાનિક પ્રક્રિયાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
હા, અને પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે, જાણે અવતરણ જેવા બની ગયા હોય એવું લાગે.
હા, એ વાત સાચી છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ જે આખા પુસ્તકનો સારાંશ કહી દેતા હોય.
એક વિચાર જે મને લાગે છે વારંવાર આવે છે અને ખૂબ જ પ્રભાવશાળી છે, આપણે સૌ તારાઓની ધૂળના બનેલા છીએ, પણ વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આપણે સુપરનોવા ધૂળના બનેલા છીએ. આ વાક્ય સીધું જ આપણા બ્રહ્માંડીય વારસા પર ભાર મૂકે છે, આપણને આપણા મૂળ સાથે જોડે છે.
બરાબર. બીજો એક વિચાર જે મૃત્યુની ઘટનાને એક નવા રચનાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે. સુપરનોવા એ તારાનો અંત નથી, પરંતુ તેના ભાગોના સરવાળા કરતાં કંઈક વધુ મહાનમાં તેનું રૂપાંતરણ છે. આ બતાવે છે કે આ માત્ર વિનાશ નથી, પણ એક પ્રકારનું રૂપાંતરણ છે જેમાંથી કંઈક નવું સર્જાય છે.
અને ટાઈપ IA સુપરનોવાના મહત્વ વિશે આ વિચાર પણ સરસ છે. ટાઈપ IA સુપરનોવા પ્રકૃતિના સૌથી ચોક્કસ પરમાણુ બોમ્બ છે, અને આ ચોકસાઈ તેમને સંપૂર્ણ કોસ્મિક દીવાદાંડી બનાવે છે. આ એમની સ્ટાન્ડર્ડ કેન્ડલ તરીકેની ભૂમિકા અને બ્રહ્માંડને માપવાની એમની અદ્ભુત ક્ષમતા પર પ્રકાશ પાડે છે.
અને અંતે એક વિચાર જે આપણને બહુ જ વ્યક્તિગત સ્તરે સ્પર્શે છે, મને લાગે છે આપણા શ્વાસમાં રહેલો ઓક્સિજનનો દરેક કણું, આપણા સ્નાયુઓમાં રહેલો કાર્બનનો દરેક કણું, આપણા લોહીમાં રહેલો લોખંડનો દરેક કણું, આ બધું એક મરતા તારાની પરમાણુ ભઠ્ઠીમાં ઘડાયું હતું અને તેના વિસ્ફોટક મૃત્યુ દ્વારા વિખેરાયું હતું. આનાથી વધુ ગાઢ અને અંગત જોડાણ બ્રહ્માંડ સાથે બીજું શું હોઈ શકે?
બિલકુલ. તો આ બધી જે જ્ઞાનવર્ધક અને અચરજ પમાડે તેવી વાતો છે, એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? દેખીતી રીતે આમાંથી કોઈ નવું ગેજેટ કે ટેકનોલોજી તો મળવાની નથી, પણ મને લાગે છે કે આપણી વિચારસરણીને, આપણા દૃષ્ટિકોણને ચોક્કસ સમૃદ્ધ કરી શકે છે.
ચોક્કસપણે. મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો ફાયદો દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનો છે. જ્યારે આપણે બ્રહ્માંડની આટલી વિશાળતા, એના સમયના આટલા મોટા ગાળા અને આપણા પોતાના અસ્તિત્વના આટલા ગહન મૂળ વિશે વિચારીએ છીએ, ત્યારે રોજબરોજને જીવનની જે નાની મોટી ચિંતાઓ અને સમસ્યાઓ હોય છે એ થોડી ગૌણ લાગવા માંડે છે. એ આપણને વધુ વિનમ્ર બનાવે છે અને કદાચ જીવનની મુશ્કેલીઓ સામે વધુ સ્થિતિસ્થાપક પણ.
સાચી વાત છે. બીજું, તે આપણી વૈજ્ઞાનિક સાક્ષરતા વધારે છે. આજકાલ સતત જેમ્સ વેબ ટેલિસ્કોપની નવી તસવીરો આવે છે, ગુરુત્વાકર્ષણ તરંગોની શોધના સમાચારો આવે છે. આ પુસ્તક જેવી માહિતી આપણને આવા સમાચારોનો સંદર્ભ સમજવામાં મદદ કરે છે. આપણને ખ્યાલ આવે છે કે આ બધું ક્યાંથી આવે છે અને એનું મહત્ત્વ શું છે.
ત્રીજું, અને આ પણ મહત્વનું છે, તે વૈજ્ઞાનિક પદ્ધતિ માટે આદર જગાડે છે. આ પુસ્તક વાંચીને ખરેખર સમજાય છે કે વૈજ્ઞાનિક જ્ઞાન કોઈ જાદુથી કે કોઈ એક વ્યક્તિના વિચારથી નથી આવતું. એ તો વર્ષો, દાયકાઓ, ક્યારેક તો સદીઓના ધીરજપૂર્વકનું અવલોકન, પ્રયોગો, માહિતીનું પૃથ્થકરણ, વિચારોની આપલે, સહયોગ અને સતત પ્રશ્નો પૂછવાની લાંબી પ્રક્રિયાનું પરિણામ છે.
અને છેલ્લે, મને લાગે છે કે તે આપણને બૌદ્ધિક નમ્રતા શીખવે છે. આપણે ભલે સુપરનોવા વિશે આટલું બધું જાણી શક્યા છીએ, પણ પુસ્તક એ પણ સ્પષ્ટ કરે છે કે હજુ કેટલું બધું જાણવાનું બાકી છે. ડાર્ક એનર્જી ખરેખર શું છે? સુપરનોવા વિસ્ફોટની બધી ઝીણી વિગતો શું છે? આ બધા વણ ઉકેલ્યા પ્રશ્નો આપણને યાદ કરાવે છે કે વિજ્ઞાન એ કોઈ અંતિમ સત્યનો દાવો નથી, પણ એક નિરંતર ચાલતી શોધ છે. હંમેશા નવા રહસ્યો ઉકેલવાની, નવું જાણવાની જગ્યા રહે જ છે.
તો આજના આ ઊંડાણપૂર્વકના અને રસપ્રદ વાર્તાલાપના અંતે જો હું તમને પૂછું કે આ પુસ્તકમાંથી વ્યક્તિગત રીતે તમને સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ અથવા આશ્ચર્ય પમાડ્યો, મારા માટે જો કહું તો પેલો અહેસાસ કે હું, તમે, આપણે સૌ આપણી આસપાસની દુનિયા શાબ્દિક રીતે આકાશના એ દૂરના ભવ્ય અને ક્યારેક હિંસક લાગતા તારાઓના અવશેષોમાંથી બનેલા છીએ એ વિચાર જ મનને હચમચાવી દે એવો અને અત્યંત પ્રભાવશાળી છે. આપણું અસ્તિત્વ બ્રહ્માંડની આટલી મોટી ઘટનાઓ સાથે આટલું ગાઢ રીતે જોડાયેલું છે એ જાણવું જ અદ્ભુત છે.
અને મારા માટે જો કહું તો સુપરનોવાની આ જે બેવડી ભૂમિકા છે એ ખરેખર અદ્ભુત લાગે છે. એક તરફ તેઓ જીવન માટે જરૂરી એવા કાચા માલ એ તત્વો બનાવનાર બ્રહ્માંડીય ફેક્ટરી છે, અને બીજી તરફ એ જ ઘટનાઓ એવા માપદંડ બની જાય છે જેનો ઉપયોગ કરીને આપણે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો, જેમ કે એનું વિસ્તરણ કેવી રીતે થઈ રહ્યું છે અને એનું અંતિમ ભવિષ્ય શું હશે, એ ઉકેલી શકીએ છીએ. આ સર્જન અને માપનની, નિર્માણ અને જ્ઞાનની એક અનોખી એકતા છે જે પ્રકૃતિની રચનામાં જ છુપાયેલી છે. એ ખરેખર વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.